એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કે થોડા ઊંડા ઉતરીશું જે કમનસીબે આપણા સમાચારોમાંથી ક્યારેય દૂર નથી થતું, યુદ્ધ.
હા, પણ આપણે ફક્ત હેડલાઇન્સથી આગળ વધીને તેના મૂળ સ્વભાવને, તેની જટિલતાને સમજવાનો પ્રયત્ન કરીશું.
બરાબર.
અને આપણી ચર્ચાનો આધાર રહેશે રિચર્ડ ઇંગ્લિશના પુસ્તકો, ખાસ કરીને મોડર્ન વોર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને એમનું બીજું પુસ્તક મોડર્ન વોર. આ પુસ્તકો છે ને, એ આધુનિક યુદ્ધના માત્ર લશ્કરી પાસાઓ નહીં, પણ તેના રાજકીય, સામાજિક અને સૌથી અગત્યનું માનવીય પાસાઓ પર પણ પ્રકાશ પાડે છે.
અને આજના સમયમાં જ્યારે દુનિયાના ઘણા ખૂણે સતત સંઘર્ષ ચાલી રહેલ છે, ત્યારે યુદ્ધની અસલ વાસ્તવિકતા શું છે, તે શા માટે થાય છે અને મતલબ તેના પરિણામો કેવા હોય છે, આ બધું સમજવું પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે.
ચોક્કસપણે, આ ખાલી એક શૈક્ષણિક ચર્ચા નથી, પણ વૈશ્વિક સુરક્ષા અને અલબત્ત માનવતા સાથે સીધો જોડાયેલો મુદ્દો છે.
તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા એ જાણીએ કે આ લેખક રિચર્ડ ઇંગ્લિશ કોણ છે અને આટલા જટિલ વિષય પર તેમનો જે દ્રષ્ટિકોણ છે એ શા માટે ખાસ ધ્યાન આપવા જેવો છે.
જુઓ, રિચર્ડ ઇંગ્લિશ ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટમાં રાજકારણના પ્રોફેસર છે. એમની મુખ્ય નિપુણતા રાજકીય હિંસા, આતંકવાદ અને ખાસ કરીને આયરિશ રાષ્ટ્રવાદના અભ્યાસમાં છે.
ઓ, એટલે આઈઆરએ વાળો મુદ્દો.
હા, એમનું પુસ્તક આર્મ્ડ સ્ટ્રગલ, ધ હિસ્ટ્રી ઓફ ધી આઈઆરએ ખૂબ વખણાયેલું છે અને પુરસ્કાર પણ જીતેલું છે.
એટલે એમનો અભ્યાસ માત્ર થિયરી નથી, પણ વાસ્તવિક જમીની સંઘર્ષોના ઊંડા વિશ્લેષણ પર આધારિત છે એમને.
બિલકુલ. અને આ જ વાત એમને જે પરંપરાગત લશ્કરી ઇતિહાસકારો હોય ને, એમનાથી થોડા અલગ પાડે છે.
કઈ રીતે?
એ ખાલી યુદ્ધની રણનીતિ કે શસ્ત્રો પર જ નથી અટકતા. એ જુએ છે કે યુદ્ધ પાછળના રાજકીય હેતુઓ શું હતા, એનો સામાજિક સંદર્ભ શું હતો, એના ઐતિહાસિક મૂળ ક્યાં છે. એમનો અભિગમ, એમ સમજો ને, ઇતિહાસ અને પોલિટિકલ સાયન્સનું મિશ્રણ છે.
એટલે યુદ્ધ કેવી રીતે લડાયું, એના કરતાં શા માટે લડાયું અને લોકો પર શું વીત્યું, એના પર વધારે ફોકસ.
તદ્દન સાચું. અને ખાસ કરીને જેને બિન રાજ્ય હિંસા કહીએ, એટલે કે દેશો વચ્ચે નહીં પણ રાજ્ય અને બળવાખોર જૂથો કે આતંકવાદી સંગઠનો વચ્ચેના સંઘર્ષ, એની ગતિવિધિઓ સમજવામાં તેઓ માહેર છે. એમના ફિલ્ડવર્કના અનુભવોને કારણે એમનું વિશ્લેષણ ઘણું વાસ્તવિક લાગે છે.
રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તકો દ્વારા રિચર્ડ ઇંગ્લિશ મૂળભૂત રીતે શું કહેવા માંગે છે, એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
ઇંગ્લિશનો મૂળ તર્ક એ છે કે આધુનિક યુદ્ધ કોઈ સાદી ઘટના નથી, એ એક અત્યંત જટિલ બહુપક્ષીય માનવીય પ્રવૃત્તિ છે.
હા.
અને એને ફક્ત લશ્કરી દૃષ્ટિથી, એટલે કે વ્યૂહરચના, ટેકનોલોજી, યુદ્ધભૂમિની ચાલબાજી, એટલાથી ના સમજી શકાય.
આ સાંભળીને મને પેલા પ્રસિદ્ધ યુદ્ધ વિચારક ક્લોઝવિટ્સ યાદ આવે છે. એમણે કહ્યું હતું ને કે યુદ્ધ એ અન્ય માધ્યમો દ્વારા રાજકારણનું ચાલુ રહેવું છે. શું ઇંગ્લિશ પણ આ જ વિચાર પર ભાર મૂકે છે?
ચોક્કસ. ક્લોઝવિટ્સનો આ સિદ્ધાંત તો ઇંગ્લિશના વિશ્લેષણનો પાયો છે એમ કહી શકાય. એ ભારપૂર્વક કહે છે કે યુદ્ધ કંઈ આડેધડ હિંસા નથી, એ રાજકીય ઉદ્દેશો સિદ્ધ કરવા માટેની સંગઠિત, હેતુપૂર્ણ હિંસા છે.
બરાબર.
એટલે જ યુદ્ધને સમજવું હોય તો એના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને હા, નૈતિક પાસાઓને પણ ધ્યાનમાં લેવા જ પડે.
તો પુસ્તકની મુખ્ય દલીલ એમ થઈ કે આપણે યુદ્ધને માત્ર ઓર્ગેનાઇઝ્ડ વાયોલન્સ તરીકે નહીં, પણ એની પૂરી જટિલતામાં સમજવું જોઈએ. એના કારણો, લડવાની રીતો, લોકોનો અનુભવ અને એનો જે ઘણીવાર અસ્પષ્ટ અંત આવે છે, એ બધું જ.
બરાબર કહ્યું. ઇંગ્લિશ ખાલી એમ નથી પૂછતા કે આધુનિક યુદ્ધ શું છે, પણ એ પણ પૂછે છે કે આપણે આધુનિક યુદ્ધ વિશે વિચારવું કઈ રીતે જોઈએ. એમનું માનવું છે કે યુદ્ધનું સ્વરૂપ સતત બદલાય છે અને જૂના માળખાથી એને સમજી ન શકાય. આપણે વધુ ઊંડાણથી, વધુ સૂક્ષ્મ રીતે વિચારવું પડશે.
અને આ પુસ્તકોનો ઉદ્દેશ્ય શું છે, કોના માટે છે?
આ પુસ્તકો સામાન્ય વાચકથી લઈને વિદ્યાર્થીઓ અને પોલિસી બનાવનારાઓ સુધી બધાને આધુનિક યુદ્ધની એક પાયાની સમજ આપવા માટે લખાયા છે. હેડલાઇન્સ પાછળની વાસ્તવિકતા સમજાવવાનો પ્રયાસ છે.
સરસ. ચાલો ત્યારે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ વ્યાખ્યા અને ઉત્પત્તિથી. ઇંગ્લિશના મતે આ આધુનિક યુદ્ધ ક્યારથી શરૂ થયું ગણાય અને એનો અર્થ શું?
ઇંગ્લિશ આધુનિક યુદ્ધની શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિ અને નેપોલિયનિક યુદ્ધોથી ગણે છે, એટલે કે 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆત.
હા,
આ એ સમય હતો જ્યારે રાષ્ટ્રવાદ, વિચારધારા જેવા પરિબળો યુદ્ધમાં કેન્દ્ર સ્થાને આવ્યા. યુદ્ધ હવે ખાલી રાજાઓ કે એમની સેનાઓ પૂરતું ના રહ્યું, એમાં આખી વસ્તીની ભાવનાઓ અને સંસાધનો જોડાઈ ગયા.
અને આમાંથી જ પેલો ટોટલ વોરનો કોન્સેપ્ટ આવ્યો હશે.
હા, બરાબર. સંપૂર્ણ યુદ્ધ, જ્યાં દેશના બધા જ સંસાધનો, માણસો, બધું જ યુદ્ધ માટે કામે લગાડાય. રાજ્યની ભૂમિકા ખૂબ કેન્દ્રીય બની ગઈ.
પણ શું આ સંપૂર્ણ યુદ્ધનો ખ્યાલ હંમેશા લાગુ પડે છે? મને લાગે છે બીજા વિશ્વયુદ્ધ પછી કંઈક બદલાયું છે.
હા, બદલાયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી, ખાસ કરીને પરમાણુ શસ્ત્રો આવ્યા પછી, સંપૂર્ણ યુદ્ધનો ભય એટલો વધી ગયો કે મર્યાદિત યુદ્ધનો વિચાર વધુ પ્રચલિત બન્યો.
એટલે કે?
એટલે કે યુદ્ધના ઉદ્દેશો પણ મર્યાદિત હોય અને વપરાતા સાધનો પણ. જેમ કે કોરિયન યુદ્ધ એનું ઉદાહરણ છે. પણ અહીં પણ પેલી ક્લોઝવિટ્સની વાત તો લાગુ પડે જ છે. રાજકીય ઉદ્દેશ્ય જ નક્કી કરે છે કે યુદ્ધ કેટલું મર્યાદિત રહેશે.
બરાબર. હવે કારણો કરાવીએ, આ યુદ્ધો થાય છે શા માટે? ઇંગ્લિશ એની ચર્ચા કેવી રીતે કરે છે? કોઈ એક કારણ આપે છે?
ના, ના, કોઈ એક કારણ નથી. ઇંગ્લિશ કોઈ સરળ જવાબ નથી આપતા. એ કારણોને ત્રણ અલગ અલગ સ્તરે જુએ છે.
ત્રણ સ્તર કયા કયા?
પહેલું છે વ્યક્તિગત સ્તર. આમાં માનવ સ્વભાવની વાત આવે, આપણી આક્રમકતા, ભય, સન્માનની ભાવના, સાથે સાથે નેતાઓનું મનોવિજ્ઞાન, એમની મહત્વાકાંક્ષાઓ, એમના નિર્ણયો, આ બધું વ્યક્તિગત સ્તરે આવે.
અને બીજું સ્તર?
બીજું છે રાજ્ય સ્તર, એટલે કે દેશની આંતરિક લાક્ષણિકતાઓ, જેમ કે ત્યાં લોકશાહી છે કે સરમુખત્યારશાહી, રાષ્ટ્રવાદ કેટલો તીવ્ર છે, સંસાધનો માટે કોઈ સ્પર્ધા છે, દેશમાં રાજકીય અસ્થિરતા છે, ક્યારેક સરકારો પોતાના દેશની સમસ્યાઓથી ધ્યાન હટાવવા પણ યુદ્ધનો સહારો લેતી હોય છે.
અને ત્રીજું સ્તર કદાચ આંતરરાષ્ટ્રીય હશે?
હા, બરાબર. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ સ્તર. અહીં વૈશ્વિક રાજકારણની જે આખી રચના છે એની વાત છે. કોઈ વિશ્વ સરકાર તો છે નહીં, એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે અરાજકતા જેવી સ્થિતિ છે.
એટલે દરેક દેશે પોતાની સુરક્ષા જાતે જ જોવાની?
હા, અને એના કારણે પેલી સુરક્ષા દ્વિધા, સિક્યોરિટી ડાયલેમા ઊભી થાય છે. એક દેશ પોતાની સુરક્ષા માટે શસ્ત્રો વધારે તો પાડોશી દેશ એને ખતરો ગણીને એ પણ શસ્ત્રો વધારે. પરિણામે બંને વધુ અસુરક્ષિત બને. શસ્ત્રોની હરીફાઈ, સત્તાનું સંતુલન જાળવવાની કોશિશ, આ બધું આમાં આવે.
ઓકે.
ઇંગ્લિશનો મત એ છે કે મોટાભાગના યુદ્ધો છે ને એ આ ત્રણેય સ્તરના કારણોના કોઈક જટિલ ઝેરી મિશ્રણનું પરિણામ હોય છે.
કારણો સમજ્યા. હવે એ જોઈએ કે આધુનિક યુદ્ધો લડાય છે કેવી રીતે. શું ટેકનોલોજીએ બધું બદલી નાખ્યું છે?
અહીં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ આપણી પાસે અત્યાધુનિક હાઈટેક ટેકનોલોજી છે. પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ્સ, ડ્રોન હુમલા, સેટેલાઇટથી નજર, સાયબર વોરફેર, આ બધું જોઈને લાગે કે યુદ્ધ હવે વધુ સ્વચ્છ અને ચોક્કસ બની ગયું છે. આને લશ્કરી બાબતોમાં ક્રાંતિ આરએમએ પણ કહે છે.
હા, એવું લાગે ખરું. પણ વાસ્તવિકતા કંઈક જુદી નથી દેખાતી? મોટાભાગના સંઘર્ષો તો આવા નથી લાગતા.
બિલકુલ.
વાસ્તવિકતા એ છે કે આજના મોટાભાગના સંઘર્ષોનું સ્વરૂપ અસમપ્રમાણ યુદ્ધ, એસિમેટ્રિક વોરફેર જેવું હોય છે.
અસમપ્રમાણ યુદ્ધ
એટલે?
એટલે કે
એક તરફ ટેકનોલોજીમાં ખૂબ આગળ, શક્તિશાળી દેશ હોય અને બીજી તરફ સરખામણીમાં નબળા, ઘણીવાર બિનરાજ્યો જૂથો હોય, બળવાખોરો, આતંકવાદી સંગઠનો. વિયેતનામ, અફઘાનિસ્તાન, ઇરાક, આ બધા આના જ ઉદાહરણો છે.
આવા સંઘર્ષોમાં પેલો નબળો પક્ષ ટકી કેવી રીતે રહે છે? એમની યુક્તિઓ શું હોય છે?
એ લોકો પરંપરાગત યુદ્ધ નથી લડતા. એ અલગ રસ્તા અપનાવે છે, જેમ કે આઈઓડીઝ, એટલે કે હાથ બનાવટના બોમ્બ, આત્મઘાતી હુમલા, પ્રચાર યુદ્ધ, પ્રોપેગેન્ડા દ્વારા લોકોનો ટેકો મેળવવાની કોશિશ, અને સામાન્ય નાગરિક વસ્તીમાં ભળી જઈને છુપાઈને લડવું. આ બતાવે છે કે ખાલી ટેકનોલોજીથી યુદ્ધ નથી જીતી શકાતું, રાજકીય ઈચ્છાશક્તિ, સ્થાનિક લોકોનો ટેકો મળે છે કે નહીં અને સાચી વ્યૂહરચના, આ બધું ઘણીવાર ટેકનોલોજી કરતાં વધુ નિર્ણાયક સાબિત થાય છે.
અને એ પણ ખરું ને કે ટેકનોલોજી હવે ખાલી મોટા દેશો પાસે જ નથી રહી, નાના જૂથોને પણ મળી રહી છે.
હા, આ ટેકનોલોજીનું લોકશાહીકરણ પણ એક મોટો મુદ્દો છે. સહેલાઈથી મળતા ડ્રોનથી માંડીને સાયબર હુમલો કરવાની ક્ષમતા સુધી હવે નાના ખેલાડીઓ પણ શક્તિશાળી બની શકે છે.
વ્યૂહરચના અને ટેકનોલોજીની વાત થઈ, પણ ઇંગ્લિશ માનવ અનુભવ પર ખૂબ ભાર મૂકે છે એવું તમે કહ્યું. યુદ્ધનો લોકો પર શો પ્રભાવ પડે છે, આ વિશે શું કહે છે?
આ ખરેખર ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ઇંગ્લિશ કહે છે કે યુદ્ધને સાચા અર્થમાં સમજવું હોય તો એના આંકડા, મૃત્યુઆંક એ બધાથી આગળ જઈને માનવીય અનુભવને સમજવો પડે.
હા,
એ બે મુખ્ય દ્રષ્ટિકોણ રજૂ કરે છે. એક લડવૈયા એટલે કે સૈનિકનો અનુભવ, અને બીજો બિન લડવૈયા એટલે કે સામાન્ય નાગરિકનો અનુભવ.
સૈનિકોનો અનુભવ એ કેવો હોય છે?
યુદ્ધ ભૂમિ પર સૈનિકો વચ્ચે ખૂબ જ તીવ્ર ભાઈચારો, વફાદારી બંધાય છે, પણ એની સાથે જ ભયાનક ડર હોય છે. કોઈને મારી નાખવાનો જે નૈતિક બોજ હોય એની મૂંઝવણ હોય છે, અને યુદ્ધ પછી લાંબા સમય સુધી રહેતો માનસિક આઘાત, જેને આપણે PTSD કહીએ છીએ.
પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર.
હા, એનો સામનો કરવો પડે છે. સૈનિકો આખરે તો માણસ છે, કોઈ રોબોટ નથી.
અને સામાન્ય નાગરિકો, આધુનિક યુદ્ધમાં એમની શું હાલત થાય છે?
દુઃખદ વાત એ છે કે આધુનિક યુદ્ધમાં ઘણીવાર સૌથી વધુ ભોગ નાગરિકો જ બને છે. આજે લડવૈયા અને નાગરિક વચ્ચેની જે રેખા હતી ને, એ ખૂબ ઝાંખી થઈ ગઈ છે.
કઈ રીતે?
હવાઈ બોમ્બાડો, શહેરોને ઘેરી લેવા, વંશીય સફાઈ, કરોડો લોકોનું પોતાના ઘર છોડીને ભાગવું પડે, વિસ્થાપન, આખો સામાજિક વ્યવસ્થા ભાંગી પડે, આ બધું નાગરિકોએ સહન કરવું પડે છે.
ખરેખર ભયાનક.
હા, પણ ઇંગ્લિશ એ પણ નોંધે છે કે આટલી મુશ્કેલીમાં પણ નાગરિકો અદમ્ય સહન શક્તિ બતાવે છે, પ્રતિકાર કરે છે. શહેરી યુદ્ધના પડકારો ખાસ કરીને નાગરિકો માટે બહુ ગંભીર હોય છે.
યુદ્ધ શરૂ થાય, લડાઈ, પણ એનો અંત કેવી રીતે આવે છે? શું આધુનિક યુદ્ધમાં જીત જેવી કોઈ સ્પષ્ટ વાત હોય છે?
ઇંગ્લિશના મતે આધુનિક યુદ્ધમાં જીત કોને કહેવી એ જ બહુ મુશ્કેલ છે. બીજા વિશ્વયુદ્ધ જેવી સ્પષ્ટ શરણાગતિ, વિજયની ઘોષણા, આવું હવે ભાગ્ય જ બને છે.
તો મોટાભાગના સંઘર્ષો પૂરા કેવી રીતે થાય છે?
ઘણા સંઘર્ષો કોઈ નિર્ણાયક લશ્કરી પરિણામ વગર જ અટકી જાય છે. એ સ્થિર સંઘર્ષ બની જાય છે, એટલે કે લડાઈ તો બંધ થઈ જાય પણ રાજકીય સમાધાન ના થાય, વર્ષો સુધી એમને એમ ચાલે.
હા, એવા ઘણા ઉદાહરણો છે.
કેટલાક સંઘર્ષો લાંબી જટિલ રાજકીય વાટાઘાટો પછી માંડ ઉકેલાય છે, અને કેટલાક કિસ્સામાં કોઈ એક પક્ષ થાકી જાય, એના સંસાધનો ખૂટી જાય, અથવા રાજકીય ઈચ્છાશક્તિ ના રહે એટલે હાર માની લે. પણ મહત્વની વાત ઇંગ્લિશ એ કહે છે કે ખાલી લડાઈ બંધ કરવી એ યુદ્ધનો અંત નથી. જ્યાં સુધી સંઘર્ષના મૂળ રાજકીય કારણોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી સ્થાયી શાંતિ સ્થાપવી લગભગ અશક્ય છે.
એટલે જ ઘણીવાર લશ્કરી જીત પછી પણ શાંતિ નથી આવતી, જેમ કે ઇરાક 2003 પછી થયું.
બરાબર. રાજકીય લક્ષ્યો હાંસલ કરવા એ ઘણીવાર લશ્કરી કાર્યવાહી કરતાં પણ વધુ અઘરું સાબિત થાય છે.
અને છેલ્લે ભવિષ્ય વિશે શું? શું યુદ્ધ હંમેશા આપણી સાથે રહેશે? એનું ભવિષ્ય કેવું દેખાય છે?
ઇંગ્લિશ લાંબી શાંતિની જે દલીલ છે એની ચર્ચા કરે છે કે ભાઈ 1945 પછી મોટા દેશો વચ્ચે મોટા યુદ્ધો નથી થયા.
હા, એવું કહેવાય છે. એના કારણો શું?
કારણોમાં પરમાણુ શસ્ત્રોનો ડર, દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન અને લોકશાહી દેશોની સંખ્યામાં વધારો, આ બધું ગણાવી શકાય. પણ ઇંગ્લિશ આશાવાદ સામે ચેતવણી પણ આપે છે.
શા માટે?
કારણ કે ભલે મોટા યુદ્ધો ઘટ્યા હોય પણ બીજા પ્રકારની હિંસા તો ચાલુ જ છે ને. ગૃહયુદ્ધો, બળવાખોરી, આતંકવાદ.
બરાબર, એ હિંસા તો ચાલુ જ છે અને ભવિષ્યમાં નવા પડકારો પણ ઉમેરાઈ રહ્યા છે. સાયબર યુદ્ધ એક નવું અને ખૂબ જ મહત્વનું યુદ્ધ ક્ષેત્ર બની ગયું છે.
હા, એ તો રોજ સાંભળવા મળે છે.
ક્લાઇમેટ ચેન્જને કારણે પાણી કે બીજા સંસાધનો માટે સંઘર્ષ વધી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને સ્વાયત્ત શસ્ત્રો એટલે કે માણસના કંટ્રોલ વગર જાતે નિર્ણય લેતા હથિયારો એ નવી નૈતિક અને વ્યૂહાત્મક સમસ્યાઓ ઊભી કરશે.
ડરાવણું લાગે છે. અવકાશનું લશ્કરીકરણ, માહિતી યુદ્ધ એટલે કે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પ્રોપેગેન્ડા ફેલાવવો, આ બધાનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. નિષ્કર્ષ એ છે કે યુદ્ધ કોઈક ને કોઈક સ્વરૂપે કદાચ માનવ સમાજનો એક ભાગ બની રહેશે, એટલે એની બદલાતી પ્રકૃતિને સમજવી ખૂબ જ જરૂરી છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ એકદમ સ્પષ્ટ થઈ રહ્યા છે. પહેલો અને સૌથી અગત્યનો એ જ કે યુદ્ધ મૂળભૂત રીતે રાજકારણ સાથે જોડાયેલું છે. ક્લોઝવિટ્સવાળી વાત, લશ્કરી કાર્યવાહી પોતે અંત નથી, સાધન છે.
સાચી વાત. જો લશ્કરી જીત કોઈ સ્વીકાર્ય રાજકીય પરિણામ ના લાવી શકે તો એનો કોઈ અર્થ નથી. બીજો મુખ્ય સંદેશો પેલો આધુનિકતાનો વિરોધાભાસ. એક તરફ હાઈટેક યુદ્ધ અને બીજી તરફ એટલી જ લોટેક ક્રૂરતા. ડ્રોન અને સાયબર હુમલાની દુનિયામાં પણ ધાર્યા અને દેશી બોમ્બ એટલા જ ઘાતક રહી શકે છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે પેલી ઝાંખી થતી રેખાઓ. લડવૈયા અને નાગરિક વચ્ચેની રેખા, યુદ્ધ અને શાંતિ વચ્ચેની રેખા. ખાસ કરીને સાયબર હુમલા અને લાંબા ચાલતા સંઘર્ષોમાં તો ખબર જ ના પડે કે યુદ્ધ ચાલુ છે કે શાંતિ. અને યુદ્ધ ભૂમિની વ્યાખ્યા પણ કેટલી બદલાઈ ગઈ છે, ભૌતિક સરહદોથી સાયબર સ્પેસ અને મીડિયા સુધી.
ચોક્કસ. અને ચોથો ખૂબ જ મહત્વનો સંદેશ, માનવ અનુભવને કેન્દ્રમાં રાખવાનો. યુદ્ધના આંકડા એની સાચી કિંમત ક્યારેય ના કહી શકે. સૈનિકોનો ભય, એમનો આઘાત, નાગરિકોની પીડા, એમની સહનશક્તિ, આને સમજ્યા વગર યુદ્ધની વાસ્તવિકતા અધૂરી છે. આપણે આપણા દેશના સંદર્ભમાં પણ વિચારીએ, સરહદી તણાવ હોય કે આંતરિક સુરક્ષાના પડકારો, ત્યારે આ માનવીય પાસાને ક્યારેય ભૂલવું ન જોઈએ.
અને પાંચમો મુદ્દો, પેલો સાતત્ય અને પરિવર્તનનો. ટેકનોલોજી બદલાઈ, યુદ્ધના ખેલાડીઓ બદલાયા, રાજ્યોની સાથે હવે બિન રાજ્ય જૂથો પણ મોટા ખેલાડી છે. પણ યુદ્ધના મૂળભૂત ચાલકબળો, ડર, સન્માન, હિત, સત્તાની લાલસા, જૂથવાદ, એ ઘણા અંશે એના એ જ રહ્યા છે.
રિચાર્ડ, ઇંગ્લિશના પુસ્તકોમાંથી કેટલાક વિચારો એટલા ધારદાર છે ને કે યાદ રહી જાય. જેમ કે એક વિચાર છે, યુદ્ધ હંમેશા રાજકારણનું સાધન છે. જો લશ્કરી કાર્યવાહી સ્પષ્ટ રાજકીય લક્ષ્ય વગર થાય તો યુદ્ધ ભૂમિ પર ભલે ગમે તેટલી સફળતા મળે, અંતે એ નિષ્ફળ જવાની શક્યતા વધુ છે.
હા, આ વાત ઘણા તાજેતરના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપો વિશે વિચારવા પ્રેરે છે.
બીજો વિચાર ટેકનોલોજીની મર્યાદા બતાવે છે. યુદ્ધનું ભવિષ્ય ફક્ત અત્યાધુનિક મિસાઇલો અને એઆઈ પર જ નથી ટકેલું. તે હાથ બનાવટના બોમ્બ, સામાન્ય હથિયારો અને લોકોને મારવા માટે પ્રેરિત કરતી વિચારધારાની જે સતત શક્તિ છે એના પર પણ એટલું જ ટકેલું છે.
એટલે કે માનવીય પરિબળ, વિચારધારા એ હંમેશા કેન્દ્રમાં રહેશે.
બરાબર. ત્રીજો વિચાર માનવીય કિંમત પર ભાર મૂકે છે. યુદ્ધને ખરેખર સમજવું હોય તો જનરલના નકશા અને નેતાના ભાષણથી આગળ વધીને વ્યક્તિગત સ્તરની વાસ્તવિકતા સુધી પહોંચવું પડે. સૈનિકનો ડર, નાગરિકની વેદના, બચી ગયેલાનો આઘાત, યુદ્ધ અંતે તો પીડાનો તીવ્ર માનવીય અનુભવ છે.
ચોથો વિચાર આપણને સરળ જવાબો અને સરળ કથાઓથી સાવધ રહેવાનું કહે છે. આધુનિક યુદ્ધ એટલું જટિલ છે કે એને કોઈ એક સરળ સ્ટોરીમાં બાંધી ના શકાય. આપણે એની અસ્પષ્ટતા અને એના ઘણા બધા પાસાઓને સ્વીકારવા પડશે. આ મીડિયા કન્ઝમ્પશન માટે બહુ ઉપયોગી છે.
તદ્દન. અને પાંચમો વિચાર નવા યુદ્ધ ક્ષેત્રો તરફ ધ્યાન દોરે છે. આધુનિક યુદ્ધની સૌથી નિર્ણાયક લડાઈઓ કદાચ પરંપરાગત મેદાનો પર નહીં, પણ સાયબર સ્પેસમાં મીડિયા દ્વારા લોકોના મનમાં અને વસ્તીનું દિલ અને દિમાગ જીતવા માટે લડાઈ રહી છે.
આ બધી ચર્ચા પછી એ સવાલ થાય કે આ બધું જાણીને આપણે સામાન્ય નાગરિક તરીકે શું કરી શકીએ? આ વિચારોનો આપણા માટે શું અર્થ?
જુઓ, સૌથી પહેલી વાત તો એ કે આ આપણને વધુ જાગૃત બનાવે છે, વધુ માહિતગાર બનાવે છે. હવે જ્યારે પણ આપણે કોઈ સંઘર્ષ વિશે સાંભળીએ કે વાંચીએ ત્યારે આપણે થોડા ઊંડા પ્રશ્નો પૂછી શકીએ.
જેમ કે
આ લડાઈ પાછળના અસલી રાજકીય કારણો શું છે, કોનો ટેકો કોને છે, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે, સામાન્ય માણસ પર શું વીતી રહી છે, આનો ખરેખર અંત કેવો આવી શકે, ખાલી હેડલાઇનથી આગળ વિચારી શકીએ.
બીજું, એ આપણી વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ અને મીડિયા લિટરસી વધારે છે. આપણે સરળ રાષ્ટ્રવાદી નારાઓ કે પછી આ નવી ટેકનોલોજી આવી ગઈ એટલે હવે જીતી જ જવાશે જેવા દાવાઓ પર સવાલ ઉઠાવી શકીએ.
હા, અને લશ્કરી કાર્યવાહી અને લાંબા ગાળાનો રાજકીય ઉકેલ, આ બે વચ્ચેનો તફાવત સમજતા થઈ શકીએ.
ત્રીજો ફાયદો એ કે ઐતિહાસિક અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મળે છે.
બરાબર, વર્તમાન ઘટનાઓને મોટા સંદર્ભમાં મૂકી શકીએ. બળવાખોરી કે ગૃહયુદ્ધ જેવી સમસ્યાઓનો ઇતિહાસ સમજવાથી આપણે કોઈપણ નવી કટોકટી વખતે તરત જ ભાવનાત્મક પ્રતિક્રિયા આપવાથી બચી શકીએ. થોડી ધીરજ આવે, ગંભીરતા આવે.
અને ચોથું, જે મને ખૂબ મહત્વનું લાગે છે, એ છે સહાનુભૂતિ, એમ્પથી. યુદ્ધના માનવીય પાસા પર ધ્યાન આપવાથી આપણે સંઘર્ષથી પીડાતા બધા જ લોકો પ્રત્યે, ભલે તે કોઈપણ પક્ષના હોય, સૈનિક હોય કે નાગરિક, વધુ સંવેદનશીલ બની શકીએ છીએ.
આ આખી ચર્ચામાંથી મારા માટે જે સૌથી મહત્વનો મુદ્દો ઉભરી આવ્યો છે એ છે પેલો રાજકીય ઉદ્દેશ્યની સર્વોપરિતાનો. લશ્કરી તાકાત ગમે તેટલી હોય, પણ જો એ સ્પષ્ટ, પ્રાપ્ત કરી શકાય એવા અને વાજબી રાજકીય લક્ષ્ય સાથે જોડાયેલી ના હોય, તો એ છેવટે તો વિનાશ અને લાંબા ગાળાની અસ્થિરતા જ લાવે છે. યુદ્ધનો અંતિમ ધ્યેય તો સ્થાયી શાંતિ જ હોવો જોઈએ, પણ એ શાંતિ કેવી રીતે સ્થાપવી અને ટટાવવી એ જ કદાચ સૌથી મોટો પડકાર છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ વિચારવા પ્રેરે છે એ છે પેલી ઝાંખી થતી સીમાઓ. યુદ્ધ અને શાંતિ વચ્ચેની, લડવૈયા અને નાગરિક વચ્ચેની, ભૌતિક અને ડિજિટલ દુનિયા વચ્ચેની, આધુનિક સંઘર્ષ કેવી રીતે ઘણીવાર અદૃશ્ય રીતે પણ આપણા રોજિંદા જીવનમાં પ્રવેશી રહ્યો છે એ સમજવું અને એના માટે તૈયાર રહેવું એ મને લાગે છે કે ખૂબ જ જરૂરી છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.